સંતોની ફૂલવાડી, સસ્તું સાહિત્ય એટલે ઊંચામાં ઊંચું સાહિત્ય. લેખક રતુભાઈ શેઠ. ભિક્ષુ અખંડાનંદ પ્રસાદી, સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય. નિવેદન: આ પુસ્તકની પુનઃમુદ્રણ રૂપે આ નવી આવૃત્તિ પ્રગટ થાય છે. જગતમાં અનેક સંત પુરુષો થઈ ગયા છે અને હાલમાં વિદ્વાન પણ છે. એમાંના અનેકોના વિસ્તૃત જીવન ચરિત્રો પણ ઘણા જોવામાં આવે છે, પરંતુ તે બધા ચરિત્રો વાંચવાનો આજના સમયમાં આપણને અવકાશ ન હોય એ સ્વાભાવિક છે. એટલે એવા મહાપુરુષોના જીવનના સાહસિક, માર્મિક અને વિનોદમય બોધક પ્રસંગોને આ પુસ્તકમાં લેખકે જુદા જુદા ગ્રંથોમાંથી ચૂંટીને સરળ અને રોચક ભાષામાં રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. સંત હોય ત્યાં ચમત્કાર તો હોય જ. દરેક સંતોના જીવનમાંથી આપણને ચમત્કારના પ્રસંગો મળી આવે છે. ક્યારેક પોતાને પ્રિય એવી વ્યક્તિના જીવનની એવી કેટલીક અસાધારણ ઘટનાને ભક્તજનો ચમત્કાર રૂપ માની એવા પ્રસંગો અને સંતોનું ગૌરવ વધારવા પ્રયાસ કરે છે. છતાં એવા પ્રસંગોમાંય દિવ્ય દ્રષ્ટિનો આભાસ અને જીવન વિશેનો કોઈ સંદેશો મળી જ રહે છે. સંત પુરુષોના જીવન ચરિત્રો વિવિધ ઘટનાઓથી ભરપૂર હોય છે. દુનિયાના દ્વેષ અને તિરસ્કાર રૂપી વિશેને પચાવી તેના બદલામાં તેઓ આપણને પોતાના આત્મમંથનમાંથી વલોવીને જે અમૃત પાય છે એના સાક્ષીરૂપ આવા જીવન પ્રસંગો જ હોય છે. એમના ઝીણવટભર્યા આચરણમાં જ મહત્તાની કસોટી છે. એ કસોટીરૂપ અગ્નિ જ્વાળા વચ્ચે પણ પોતે અણીશુદ્ધ બનીને અડીખમ ઊભા હોય છે અને એમના સિદ્ધાંતો સાથે મતભેદ રાખનારાઓને પણ એમની જીવન ઘટનાઓ સત્યનું દર્શન કરાવ્યા સિવાય રહેતી નથી. અને એવા મતભેદો દુનિયામાં રહે છે અને રહેશે જ, પરંતુ સંજીવનની સુવાસ તો સર્વત્ર ફેલાયેલી રહેશે જ. આશા છે કે આ પુસ્તકમાં રજૂ કરવામાં આવેલ માનનીય અને પ્રબોધક પ્રસંગો અબાલ વૃદ્ધ સૌ કોઈને ઉચ્ચ સંસ્કારો વિકસાવવામાં ઉપયોગી નિવડશે. વલ્લભ વિદ્યાનગર, તારીખ 30/5/74, સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટના ટ્રસ્ટીઓ વતી HM પટેલ પ્રમુખ. સંતોની ફૂલવાડી. એક મહારાજ શ્રેણીકે એક યુવાન જૈન સાધુને જોયો. શ્રેણીકે પૂછ્યું, આર્ય, તું તરુણ અવસ્થામાં જ શા માટે પ્રવર્જિત થયો છે? સાધુએ કહ્યું, મહારાજ, હું અનાથ છું. મારા ઉપર અનુકંપા કરે તેવું મને કોઈ મળ્યું નહીં, એટલે હું સાધુ થયો. શ્રેણી ખડખડાટ હસી પડ્યો. તેણે કહ્યું, ગુણ અને રૂપની આટલી સિદ્ધિ તારી પાસે હોય છતાં તું કેમ અનાથ બને? ચાલ, હું તારો નાથ બનું. મુનિએ કહ્યું, મહારાજ, તમે પોતે જ અનાથ છો, પછી બીજાના નાથ કેવી રીતે બનશો? શ્રેણી વિચારમાં પડ્યો. તેણે કહ્યું, મુનિરાજ, મારી પાસે અતુલ સમૃદ્ધિ છે. ઘોડાઓ છે, હાથી છે, નગર છે, ધન છે, ધાન્ય છે અને લોકોને દ્વેષ થાય એવું ઐશ્ચર્ય પણ છે, છતાં તમે મને અનાથ કહો છો? મુનિએ તેજસ્વી વાણીમાં કહ્યું, રાજન, એ બધા તો ઉપભોગના સાધન છે. તો પછી સંસારમાં માનવીએ કેટલીય વેદનાઓ ભોગવવી પડે છે, એ વેદનામાંથી તેને કોઈ છોડાવી શકે તેમ નથી. એ જ આપણી અનાથતા છે અને તેથી જ હું એ સર્વેનો ત્યાગ કરી સનાથ બન્યો છું. કારણ આપણામાં પોતાના સુખ અને દુઃખનો કરતા આપણો આત્મા જ છે. ઉગ્ર સંયમશીલ મહામુનિનો ઉપદેશ સાંભળી શ્રેણીકે વંદન કર્યું. બીજી પ્રભુ મહાવીરનો ઉપદેશ લગભગ દ્રષ્ટાંત કથા રૂપે જ છે. અનેક સુંદર વાતો તેમણે દ્રષ્ટાંત કથા દ્વારા આપી છે. એક વખત તેમણે ત્રણ વેપારીની વાત કરી, એક સરખી મૂડી લઈ ત્રણેય જણ વેપાર કરવા નીકળ્યા. જ્યારે વેપાર કરી પાછા ફર્યા ત્યારે એક વેપારી પોતાની મૂડી ઉપરાંત ઘણો લાભ મેળવી પાછો આવ્યો, બીજો પોતાની મૂડી સાથે જ પાછો ફર્યો અને ત્રીજો તો પોતાની મૂડી પણ ગુમાવીને આવ્યો. એવી જ રીતે સંસારના લોકો પણ ત્રણ રીતે જ વર્તે છે. કેટલાક વિપુલ સદાચારશીલ અને વિશેષતાવાળા પુરુષાર્થથી સત્કર્મો કરી મૂળ મૂડી મનુષ્યપણા ઉપરાંત દેવપણાનો લાભ પામીને મૃત્યુ પામે છે. બીજા કેટલાક સામાન્ય લોકો સદાચરણ અને સુવ્રત કરી બીજો વેપારી માફક મૂળ મૂડી સાથે જ એટલે કે ફરી પાછું મનુષ્યપણું પ્રાપ્ત થાય તેટલું જ પુણ્ય કર્મ કરી મૃત્યુ પામે છે. ત્યારે કેટલાક અજ્ઞાની અને દુરાચારી લોકો ત્રીજા વેપારીની જેમ મૂળ મૂડી મનુષ્યપણું પણ હારી બેસે છે અને નવે જન્મે પશુ જન્મ પ્રાપ્ત થાય તેવા કર્મ બાંધીને મૃત્યુ પામે છે. ત્રીજું, ભગવાન બુદ્ધ મૃત્યુ સૈયા પર પડ્યા હતા. જીવનની છેલ્લી પરો હતી. ભિક્ષુક ભિક્ષુણીઓ એક જ નાદ લગાવી વાતાવરણને વધુ પવિત્ર બનાવતા હતા. બુદ્ધ શરણમ ગચ્છામી. આવે વખતે તેમનો પટ શિષ્ય આનંદ નમન કરી આગળ આવ્યો અને બોલ્યો, ભગવાન અમને તમારો છેલ્લો શબ્દ આપતા જાઓ. કેમ? માં મહેનતે પ્રભુ બોલ્યા, જેના આધારે અમે શાંતિથી જીવન ગાળી શકીએ. ભગવાન બુદ્ધે નેત્રો ખોલ્યા, સર્વ તરફ એક દ્રષ્ટિ નાખી, મહાપ્રયાસે બોલ્યા, મેં 44 વર્ષ સુધી તમને સૌને ઉપદેશ આપ્યો છે, હવે તેમાં મારે નવ કંઈ જ ઉમેરવાનું નથી. છતાં તમારી ઈચ્છા છે તો કહું છું, ઈચ્છા માત્રમ અવિદ્યા, ઈચ્છા એ જ અજ્ઞાન છે, એ જ સર્વ દુઃખનું મૂળ છે. કહે પ્રભુ પરમ નિવારણ પામ્યા. 4, ઉગતા સૂર્યને નમસ્કાર કરતો પાટણનો સોલંકી મૂળરાજ સરસ્વતીને કાંઠે કંઠડી મહારાજને પોતાના શિવાલયનો અધિકાર સોંપવા જાય છે. કંઠડી સાધુએ મહારાજનું સ્વાગત કર્યું. મહારાજે પોતાની વાત જણાવી કહ્યું, શિવાલયનો અધિકાર હું તમને સોંપવા માંગુ છું. 9, રાજન તમારા અનુગ્રહ માટે હું આભારી છું, પણ હું સાધુ, મારાથી એવી જંજારમાં ન પડાય. મૂળરાજ વિચારમાં પડ્યો, જે શિવાલયના અધિકાર માટે ભલભલા સાધુઓ વચ્ચે ચર્ચાચર્ચી થતી, અનેક તરકીબો રચાતી, એ શિવાલયનો અધિકાર લેવાની આ કંઠડી મહારાજ ના પાડે છે, તો પછી આવા તપસ્વી સાધુને છોડી હું બીજાને ક્યાં શોધું? તેણે ફરી આગ્રહ કરતા કહ્યું, મહારાજ ગમે તે થાય પણ તમારે એ પદ સ્વીકારવું જ પડશે. રાજન સત્ય હકીકત કહીશ તો કદાચ તને ખરાબ લાગશે, પણ હું એ અધિકારને લાયક નથી. પણ મેં મક્કમ નિર્ધાર કર્યો છે કે એ પદ મારે તમને જ આપવું. મહારાજ મેં જગતની બધી વસ્તુનો ત્યાગ કર્યો છે, હવે ફરી એ માયામાં હું લપટાવા નથી માંગતો. હારીને રાજા પાછો ફર્યો. એક દિવસ મૂળરાજની નજર પડી, કંથળી મહારાજ નગરમાં ભિક્ષા માંગે છે. તેના મગજમાં વિચાર ચમક્યો. પોતાના નોકરને બોલાવી કહ્યું, જા પેલા સાધુ મહારાજને બોલાવી લાવ. નોકર ગયો. થોડી વારમાં તે સાધુને બોલાવી લાવ્યો. મૂળરાજે વંદન કર્યું અને કહ્યું, મહારાજ આજ તો મારે ત્યાં ભિક્ષા લેવાની કૃપા કરો. ભલે, જેવી મહારાજની મરજી, મારે મન તો રાય અને રંક બંને સમાન છે. મહારાજે ભિક્ષા આપી. ભિક્ષાલય કંઠડી સાધુ પોતાને મુકામે આવ્યો. પણ આ શું, દૂધપાકના પાત્રમાંથી આ ત્રાંબાનું પતરું શેનું નીકળ્યું? કંઠડી સાધુએ તાંબાના પતરા પરનો શિલાલેખ વાંચ્યો, મારા શિવાલયનો અધિકાર આજથી હું તમને આપું છું, તમે ભિક્ષા સ્વીકારી છે એટલે એનો પણ સ્વીકાર કરો. સાધુએ માર્મિક હાસ્ય કર્યું, મૂળરાજ પાસે જઈ કહ્યું, મહારાજ હું હાર્યો અને આપ જીત્યા. રાજાને આનંદ થયો, તેને પોતાનું કાર્ય સાર્થક લાગ્યું. શિવાલયના અધિકાર હું લઉં છું, પણ હવે હું પણ નથી સાંભળવાનો. વચ્ચે જ મૂળરાજ બોલી ઉઠ્યો, મહારાજ તમારી મમતા હું સમજી શકું છું, પણ હવે મારાથી એ જંજાળ ન જ લેવાય. મૂળરાજના મુખ પર શોક છવાયો. કંઠડી સાધુએ કહ્યું, તમારી જો ઈચ્છા હોય તો મારા શિષ્ય વૈજલદેવને એ સ્થાને બેસાડું, તે જ્ઞાની સાધુ છે. મસ્તક નમાવી મૂળરાજે સ્વીકાર કર્યો. 5. આજ જાણે કોઈ મહા ઉત્સવ થઈ રહ્યો હતો. ભગવંત તથાગત પોતે આજ ભિક્ષાર્થે નગરમાં નીકળ્યા હતા. ઘરે ઘરે તેમને સત્કારવા માનવી તૈયાર હતા. તથાગત એક પછી એક ઘર વટાવતા જતા હતા, પણ કોઈનું કંઈ સ્વીકારતા નહીં. લોકોની વિનંતી અને આજીજી છતાં પ્રભુ દાનને ન લેતા ઘરે ઘરે જઈ દાન માટે ઘોષણા કરતા હતા. હીરા માણેક અને રત્નના આભૂષણ, અમૂલ્ય વસ્ત્રો અને અતિમૂલ્ય મોતીમારા, મહામૂલ્ય સુવર્ણ છત્ર અને ચામર સૌ કોઈ તથાગતને આપવા આતુર હતા. ખુદ નગરનો રાજવી બિબિસાર ભગવાન તથાગતને ચરણે સમસ્ત રાજ્ય શ્રી ધરી દેવા તૈયાર હતો. માનવ મેદની ઉભરાઈ હતી, કલ્પુર જગ્યા પણ ન હતી. પ્રભુએ થોડા ઘણા દાનનો સ્વીકાર કર્યો. દીનને માટે, હીનને માટે, અપંગ અને અનાથને માટે સૌ વિચારમાં પડ્યા, કોનું દાન શ્રેષ્ઠ, કોણ બળભાગી. એવામાં એક વૃદ્ધા આવી, તેની પાસે તથાગતને આપવા કાંઈ ન હતું, હતું માત્ર એક અડધું ખાધેલું ફળ. પણ હૈયામાં પ્રેમનો અવિરત પ્રવાહ હતો, હૃદયમાં શ્રદ્ધાનો દીપ જલતો હતો. એ દોડી, પ્રભુ પ્રભુ મારું આ રંગનું દાન સ્વીકારો. આશ્ચર્ય, મહા આશ્ચર્ય. પ્રભુએ બે હાથ આગળ ધર્યા, માજી આમાં મૂકો. લોકો વિસ્મય પામ્યા. ઘોષણા થઈ, તથાગતનો વિજય હો, ભગવાન બુદ્ધનો વિજય હો. 6. આશ્ચર્યમાં લોકોના મસ્તક હાલતા હતા. સૌ કોઈને અચરજ થતું હતું. ચોરે ને ચૌટે એક જ વાત, એક જ ચર્ચા અને એક જ વિચારણા હતી. સૌના દેખતા કબીર પુત્ર કમાલે એક મૃત બાળકને રામ નામે સજીવન કર્યો હતો. તેની રોતી માતાને સાંત્વન આપ્યું હતું. સૌના મનમાં હર્ષનો રોમાંચ હતો, પણ એક માનવીના હૈયે દુઃખ હતું. એના મુખ પર વિષાદ હતો. એને શું રામ નામના પ્રભાવનો મહિમા પસંદ નથી? એ પ્રતાપમાં શું કંઈ ઉણપ લાગી? કોઈ નહોતું કરી શકતું કે આજે કબીર કેમ ઉદાસ છે. કમાલ આનંદ નિમગ્ન થતો કબીર પાસે આવ્યો. જાણે મહાન અને અદ્ભુત કાર્ય ન કર્યું હોય. વાત પણ સાચી હતી, કોઈ ન કરી શકે એવું તેણે કરી બતાવ્યું હતું. ફૂંક મારતા જ એ બાળક જીવતો થઈ ગયો હતો. જાણે ઊંઘમાંથી આરસ મરડી ઊભો થયો. કબીરને વાત કરી, પણ પિતાને કેમ આનંદ નથી? કમાલ ગૂંચવાયો. તેનો આનંદ સાગર જાણે છીછરો બની ગયો. પિતાજી તમે કેમ ખિન્ન છો? કબીર મૌન રહ્યા. તમને રામ નામનો આ ચમત્કાર પસંદ ન પડ્યો? છતાં કબીર કાંઈ બોલતા નથી. પુત્રે ફરી પૂછ્યું, પિતાજી તમારે હૈયે આ ગુંચસાની, આ વેદના, આવો વિષાદ? કબીરે ધીમેથી ગંભીર થઈ કહ્યું, બેટા રામ નામનો ચમત્કાર કોને ન ગમે? તો પછી? પણ એકવાર રામ નામને વટાવ્યું પછી એને માટે કોઈ દવા જ નથી રહેતી. ભગવાનનું નામ તો બેટા માત્ર લેવા માટે જ છે, વટાવવા માટે નથી. કમાલના ચક્ષુ ખુલી ગયા. પિતાને પગે લાગી એ રડી પડ્યો. આજ તેને સાચું સાધુત્વ જોવા મળ્યું. 7. છે કોઈ અહીં જે મને શાસ્ત્રાર્થમાં હરાવે. સમર્થ ગુરુ રામદાસના શિષ્ય મંડળ પાસે આવી એક જ્ઞાની પંડિતે બૂમ મારી. પંડિત મહાવિદ્વાન હતો, દેશ વિદેશના પંડિતોને શાસ્ત્રાર્થમાં હરાવી મહારાષ્ટ્રમાં આવ્યો હતો. જ્ઞાનનું એને ગૌરવ હતું, જીતનું એને અભિમાન હતું. આવતા મેચ તેણે બૂમ પાડી, છે કોઈ હોય તો આવી જાય, નહીં તો મારી જીત કબૂલ કરે. કોઈ આગળ આવ્યું નહીં. સમર્થ શાંત મુખ મુદ્રા ધારણ કરીને બેઠા હતા. બોલો, રામદાસ શાસ્ત્રની બહુ ચર્ચા કરો છો, તે આવી જાઓ આજ. ભાઈ, હું તો સાધારણ સાધુ છું, રામદાસે શાંતિથી કહ્યું, હું ક્યાંથી શાસ્ત્રાર્થ કરી શકું? આટલા બધા શિષ્યો રાખી ગુરુ થઈને શું બેઠા છો? યોગ્યતા હોય તો આવી જાઓ. ભાઈ, મારી તો ઈચ્છા નથી, પણ આ મારો શિષ્ય તમારી સાથે શાસ્ત્રાર્થ કરશે, કબૂલ? ગુરુએ શિષ્યને આજ્ઞા કરી. પણ સમર્થના પ્રભાવથી એવું બન્યું કે પંડિતજી ત્રીજો અક્ષર જ ન બોલી શક્યા. તેમની જીભ પરથી સરસ્વતી અદૃશ્ય થઈ ગઈ. શાસ્ત્રીજી શરમાયા, પોતાની હાર કબૂલ કરી. શાસ્ત્રીજી સમર્થની સેવામાં શિષ્ય બની ગયા. 8. સ્વામી સહજાનંદ પાસે એક બ્રાહ્મણ આવ્યો. નજીક જઈ સ્વામીજીને ભાવપૂર્વક પાનનું બીડું ધર્યું. ભાવિક મનુષ્યની સ્નેહ ભેટ સમજી સ્વામીજીએ મોઢામાં મૂક્યું. જરાક ખાધું ત્યાં સ્વામીજી પામી ગયા. પાનમાં ઝેર હતું. સ્વામીજીએ પાપીને કંઈ ન કહ્યું. પોતે ઉઠી જરા દૂર જઈ ઉલટી કરી નાખી અને ઝેર ઉતારી નાખ્યું. પાછા પોતાની જગ્યાએ આવી શાંતિથી બેસી ગયા. પણ વાત છૂપી ન રહી. સ્વામીજીના એક ભક્તને પેલા બ્રાહ્મણને પકડી પોલીસમાં સોંપી દીધો. ભક્તે માન્યું કે સ્વામીજીને આનંદ થશે, પણ સ્વામીએ તેની સાથે બોલવાનું બંધ કર્યું. પેલાને આશ્ચર્ય થયું. તેણે પૂછ્યું, સ્વામીજી, મેં પેલા બ્રાહ્મણને પકડ્યો તે તમને ન ગમ્યું? ના. સ્વામીજીએ કહ્યું, ભાઈ, હું તો માણસોને છોડાવવા આવ્યો છું, બાંધવા નહીં. જા, એને જલ્દી છોડાવી લાવ. પેલાએ જઈ બ્રાહ્મણને છોડાવી મૂક્યો. સ્વામી દયાનંદ સરસ્વતી પાસે એક કૃષ્ણ ભક્ત આવ્યો. તેને થયું, સ્વામીજીની જરા ગમ્મત કરીએ. ચપટી દૂર લઈ એણે સ્વામીજીને કહ્યું, આ લો. શું છે ભાઈ? સ્વામીજી, કૃષ્ણ ભગવાને પણ બાળપણમાં માટી ખાધી હતી, એટલે એ બાળ લીલાની પ્રસાદી હું આપને ચખાડવા આવ્યો છું. સ્વામીજી જરા હસ્યા. તેમણે કહ્યું, ભોરાભાઈ, છોકરા તો માટી ખાય, કૃષ્ણએ પણ બાળપણમાં માટી ખાધી હશે. હા, એટલે જ હું આપને દેવા આવ્યો છું. એટલા માટે આપણા જેવા ઉંમરલાયક માણસથી કંઈ એવી નાદાની થાય ખરી? પેલો શરમાઈ ગયો, પગે લાગી ચાલ્યો ગયો. 10. ગુરુ રામદાસને પાન ખાવાનો શોખ હતો. દાંત નબળા હતા એટલે બરાબર ચાવી નહોતા શકતા. કલ્યાણ નામના પોતાના મુખ્ય શિષ્યને તેમણે ખાંડણીમાં ખાંડીને દરરોજ 5 સોપારીનો ભૂક્કો આપવાની આજ્ઞા કરેલી. કલ્યાણ 5 સોપારીને પોતાના મોઢામાં ચાવી અને ઝીણો ભૂક્કો કરી ગુરુને આપતો. એક વખત બીજા શિષ્યો કલ્યાણને આ રીતે ભૂક્કો કરતા જોઈ ગયા. કલ્યાણનું જાણે મોટું દૂષણ પકડ્યું હોય તેમ હરખતા હરખતા તેઓ સ્વામીજી પાસે ગયા. વંદન કરી ઊભા રહ્યા. કેમ? સ્વામીજીએ પૂછ્યું. ડરતા ડરતા એક શિષ્યએ કહ્યું, ગુરુજી, શું છે? તમે કલ્યાણ કલ્યાણ કરો છો, પણ કલ્યાણ તો તમને એનું એઠું ખવડાવે છે, કેવી રીતે? શિષ્યોએ વાત કરી. સારું, જાઓ એ ખાંડણી લઈ આવો. શિષ્યો કલ્યાણનો આજે પોકર ખુલશે એમ ધારી કલ્યાણ પાસે ગયા. કલ્યાણ, કેમ ભાઈ? તું ગુરુજી માટે જે ખાંડણીમાં ભૂક્કો કરી આપે છે તે ખાંડણી ગુરુજી મંગાવે છે, એકે ગર્વથી કહ્યું. સારું. કંઈ કલ્યાણ અંદર ગયો. એક થાળી અને તેજદાર છરી લઈ આવ્યો. પરવારમાં પોતાનું ડોકું ઉડાવી થાળીમાં મૂક્યું. શિષ્યો ગભરાઈ ગયા. તેમણે આવી આશા નહોતી રાખી. ગુરુ પાસે ગયા વગર પણ છૂટકો નહોતો. છેવટે રડતા રડતા ગુરુને બધી વાત કરી. ગુરુએ કહ્યું, શિષ્યો કલ્યાણ પોતાના મોઢાને ગુરુ માટે ખાંડણી માને છે, એટલે તમે જ્યારે ખાંડણી માંગી ત્યારે તેણે પોતાનું ડોકું આપ્યું. ગુરુ કૃપાથી કલ્યાણને ફરી જીવન પ્રાપ્ત થયું. શિષ્યોએ કહ્યું, ધન્ય છે કલ્યાણ, ધન્ય છે તારી ગુરુ ભક્તિને. 1100 ભક્તની મંડળી સાથે ભક્ત નામદેવ ઉત્સવ કરવા જતા હતા. એટલામાં રસ્તામાં શાહજી મહારાજના અમલદારે તેમને ડોંગી ધારીને પકડ્યા. નામદેવને દરબારમાં લાવવામાં આવ્યા. તું કોણ છે? શાહજીએ પૂછ્યું. હું તો હરિનો સેવક છું. શું ધંધો કરે છે? ધંધો તો એવો કરું છું કે એમાં જરાય ખોટ ન જાય. પણ શેનો? પ્રભુ ભક્તિનો. આ બધા આપ શ્રીમાનના ભક્તો લાગે છે? શાહજીએ કટાક્ષમાં પૂછ્યું. હા, સૌ પ્રભુના ભક્તો છે, નામદેવે નમ્રતાથી જવાબ આપ્યો. ત્યારે એ બધાનું તમે જ પૂરું કરો છો એમ ને? સૌનો ઈશ્વર છે ને, પછી મારે શી ચિંતા? ત્યારે તો આપ કોઈ સિદ્ધ પુરુષ લાગો છો. શાહજીએ મસ્કરી ચાલુ રાખી. ના, હું તો ભગવાનનો સેવક છું, નામદેવે એટલી જ નમ્રતાથી જવાબ આપ્યો. એમ છે તો ખરો તારો ભગવાન તારું કામ કરી આપે છે કે નહીં? એ જ વખતે એક ગાય દરબારગઢમાં મરી ગઈ હતી. શાહજીએ એ મરેલી ગાયને દરબારગઢના ચોકમાં મંગાવી નામદેવને કહ્યું, જો આ ગાય મૃત્યુ પામી છે એનામાં ફરી પ્રાણ પૂરે તો જ સમજું કે તું પ્રભુનો મહાન ભક્ત છે, નહીં તો આ 400ની જેલમાં પૂરી ચક્કી પીસાવીશ. નામદેવ વિચારમાં પડ્યા. ભગવાનનું નામ બતાવવાની એમની ઈચ્છા નહોતી, પણ 400 જણાનો ખ્યાલ આવ્યો. નામદેવ આકાશ તરફ જોયું, બે હાથ જોડી એક ચિત્તે પ્રભુનું સ્મરણ કર્યું. 5-1 મિનિટમાં તો ગાય ઊઠીને બેઠી થઈ ગઈ. આખી એ સભા ડીગમૂઠ બની ગઈ. શાહજી મહારાજ ઉઠીને નામદેવને પગે પડ્યા. વારંવાર પોતાના અપરાધની ક્ષમા માંગવા લાગ્યા. પ્રભુ ભક્તોને દુભાવ્યા બદલ એના મનમાં પશ્ચાતાપ હતો. 12 એ વખતે દિલ્હીમાં સિકંદર લોધીનું રાજ્ય હતું. તેનું ખાસ ફરમાન હતું કે શહેરમાં કોઈ સાધુ સંન્યાસી કે ફકીર નજરે પડે કે તરત જ પકડીને કેદમાં પૂરી દેવો, જેથી શહેરમાં ઢોંગી અને ધૂતારાઓ દૂર થાય અને સાચા મહાત્માની ખરી કિંમત થાય. ફરતા ફરતા ગુરુ નાનક એક દિવસે અહીં આવી ચડ્યા. તેમને તથા તેમના શિષ્યને પકડીને કેદમાં નાખવામાં આવ્યા. નિયમ પ્રમાણે એક મણ દાણો પણ સૌની પાસે દરવા મૂક્યો. શિષ્યએ આવીને કહ્યું, ગુરુજી આ તો ભારે કહેવાય, એક મણ દાણો કેવી રીતે દરાય? ભાઈ, તને પ્રભુની શક્તિનો ખ્યાલ નથી? તું જરા પણ ચિંતા ન કર. બધાય કેદીને અને આપણા શિષ્યોને કહી દે કે આજે કોઈએ ઘંટી ફેરવવાની નથી. ગુરુના કહેવા પ્રમાણે બધાય આનંદથી સૂતા હતા. થોડી વાર નહીં થયો હોય ત્યાં તો ઘંટી એની મેરેજ ફરવા લાગી. જેલર તો આ અદ્ભુત ચમત્કારથી દિંગ થઈ ગયો અને દોડતો દોડતો બાદશાહને ખબર આપવા ગયો. સિકંદર પોતે જેલમાં આવ્યો, પોતાની આંખો જ અસત્ય વસ્તુ નિહાળી. બાદશાહે નાનકની માફી માંગી. ફરીથી કોઈ સાધુ કે ફકીરને કેદ ન કરવાની પ્રતિજ્ઞા લીધી. 13 અરે મુસાફર, તું કોણ છે? ખુદાના ઘર કાબા તરફ પગ રાખીને કેમ સૂતો છે? ભાઈ, અમે અજાણ્યા મુસાફર છીએ, તેથી અહીં સૂતા છીએ. હજ કરવા જતા ગુરુ નાનક અને શિષ્ય મક્કા જઈ પહોંચ્યા. રાત પડી ચૂકી હતી એટલે તેઓ મસ્જિદમાં જઈને સૂતા. ઊંઘમાં ગુરુ નાનકના પગ કાબા તરફ થઈ ગયા. સવારે કોઈએ આવીને પૂછ્યું પણ આમ કાબા તરફ પગ રખાય, તો ભાઈ જે તરફ કાબા ન હોય તે તરફ મારા પગ ફેરવી દે ને. એમ એકઠા થયેલાઓને ક્રોધ ચડ્યો. નાનકના પગ પકડી ચક્કરડી ફેરવવા લાગ્યા, પણ ચમત્કાર એવો થયો કે કાબાનો પવિત્ર પથ્થર પણ એવી જ રીતે ફરવા લાગ્યો. લોકો આશ્ચર્યમાં પડ્યા. મૌલવીને ખબર પડી, દોડતો આવ્યો, નમ્રતાથી પૂછવા લાગ્યો, સાંઈ બાબા આપ કોણ છો? હું તો મનુષ્ય છું ભાઈ, નાનકે નમ્રતાથી જવાબ આપ્યો. એ તો બરાબર છે, પણ તમે હિન્દુ છો મુસલમાન છો એમ પૂછું છું. હું તો હિન્દુ પણ નથી અને મુસલમાન પણ નથી, એ ભેદ તો આપણે પાડ્યા છે ને. ઠીક, તો તમે કઈ જ્ઞાતિના છો? મૌલવીએ ફરી પૂછ્યું. હું તો ઈશ્વરનો બંદો છું. મૌલવી કંઈ પણ વધારે પૂછ્યા વગર ચાલવા લાગ્યા. હાજર રહેલા લોકો વિચારમાં પડ્યા. 24 વર્ષ પછી આજે નારાયણ સ્વામી રામદાસ રૂપે શિષ્યો સાથે માતાના બારણે ભિક્ષા માંગવા ઊભા છે. જય જય રઘુવીર સમર્થ, કહેતા ભિક્ષા માંગી. વહુ, ડોસીમાએ બૂમ પાડી, જી બારણે કોઈક ભિક્ષુક આવ્યો છે તેને ભિક્ષા આપો. માતાજી, આજે આ ભિક્ષુક માત્ર ભિક્ષા લઈને જાય તેમ નથી. માતાએ નારાયણનો અવાજ ઓળખ્યો. વૃદ્ધ અંધ માતા લાકડીને ટેકે બારણા નજીક આવ્યા. બેટા નારાયણ, કહેતામાં આંસુભરી આંખે ભેટી પડી. પુત્રનું માથું સૂંઘ્યું, છાતી સરસો ચાપ્યો. વૃદ્ધાવસ્થા અને વાલા પુત્ર નારાયણના વિયોગના દુઃખે માતાને અંધ બનેલી જોઈ નારાયણને લાગી આવ્યું. શ્રી રામચંદ્ર, કહેતા નારાયણે માતાને દ્રષ્ટિવિહીન ચક્ષુ પર હાથ ફેરવ્યો અને મનમાં માતાના નેત્રો પૂર્વવત કરવા માટે પ્રભુને પ્રાર્થના કરી. અરે બેટા, આ શું? તું કોઈ ભૂતને તો બાબે નથી કરીને આવ્યો ને? માતાએ દ્રષ્ટિસુખ પ્રાપ્ત થતાં આશ્ચર્યમાં કહ્યું, માં મારો ભૂત કહે કે પ્રેત કહે એ એક જ છે. કોણ બેટા? રામ. થોડાક દિવસ રહી વડીલભાઈની વિદાય લઈ સ્વામી ગોદાવરીની પ્રદક્ષિણા કરવા નીકળી પડ્યા. જગતનો ઉદ્ધાર કરવા નીકળેલા સ્વામીને ઘરમાં કેમ ગમે? 15. ચાંગદેવને અભિમાન હતું કે પોતે જેવો કોઈ યોગી નથી, એટલે જ્યારે તે જ્ઞાનદેવને મળવા ગયો ત્યારે વાઘ ઉપર સવારી કરી અને હાથમાં સર્પનો ચાબુક રાખ્યો. જ્ઞાનદેવે દૂરથી તેમને આવતા જોયા. તેમના યોગબળનું અભિમાન ટાળવા પોતે જે ઓટલા પર બેઠા હતા તેમને ચાલવાની આજ્ઞા કરી. થોડીવારમાં ઓટલામાં ચેતન આવ્યું અને ચાલવા લાગ્યો. ચાંગદેવે આ જોયું, તેનું અભિમાન ઓગળી ગયું. તરત જ સર્પને ફેંકી દીધો. વાઘ પરથી નીચે ઉતરી જ્ઞાનદેવને નમન કર્યું. પોતાના અભિમાન માટે માફી માંગી. 16. માંડા એ મહારાષ્ટ્રનું પ્રિય ભોજન છે. એક દિવસ જ્ઞાનદેવે પોતાની બહેનને કહ્યું, મુક્તાભાઈ આજે તો માંડા ખાવાની ઈચ્છા થઈ છે, બનાવી આપું, પણ તેને માટે વાસણ નથી, કુંભારવાડેથી લઈ આવો. મુક્તાભાઈ કુંભારવાડે વાસણ લેવા ગઈ. રસ્તામાં જ જ્ઞાનદેવનો વિરોધી વિશોબા મળ્યો. તેણે પૂછ્યું, અરે મુક્તાભાઈ ક્યાં જાય છે? કુંભારવાડે. કેમ? માંડા બનાવવા વાસણ લેવા. ઠીક, કઈ વિશોબા પણ તેની પાછળ પાછળ જવા લાગ્યો. વિશોબા જ્ઞાનદેવને હેરાન કરવામાં આનંદ પામતો હતો. મુક્તાભાઈ જ્યાં જ્યાં વાસણ લેવા ગઈ ત્યાં ત્યાં તેણે કુંભારને વાસણ આપવાની ના પાડી. નિરાશ થઈ મુક્તાભાઈ પાછી ફરી, કેમ બેન, મોઢું કેમ પડી ગયું છે? આવતા મેં જ્ઞાનદેવે પૂછ્યું. મુક્તાભાઈએ વાત કરી, ઓહો એટલું જ ને, એમાં શું? જો મારો વાંસો તપાવું છું તેના પર બનાવ. જ્ઞાનદેવે અગ્નિનું આહ્વાન કર્યું અને વાંસો લાલચોર થયો. મુક્તાભાઈ માંડા બનાવવા લાગી. શું થાય છે તે વિશ્વમાં છુપાઈને જોતો હતો. તેણે આ જોયું અને એને અત્યંત પશ્ચાતાપ થયો. જ્ઞાનદેવને પગે પડી પોતાના કૃત્ય માટે વારંવાર ક્ષમા યાચવા લાગ્યો. 17. એકનાથ મહારાજને ત્યાં શ્રાદ્ધ હતું. મજાની સુંદર રસોઈ બનાવવામાં આવી હતી. રસ્તેથી પસાર થતાં ઢેઢની નજર ભોજન પર પડી અને તે બોલી ઉઠ્યો, આહા કેવું સુંદર ભોજન છે. બીજાએ કહ્યું, ભોજન તો ઠીક પણ આવી સુગંધ પણ કોઈ દી લીધી જ છે? પ્રિયાએ કહ્યું, લોકો ઘર નજીક ઊભા જ રહેવા નથી દેતા, ત્યાં સુગંધ ક્યાંથી લઈએ? નાથે ઢેઢના આ વચનો સાંભળ્યા. તેમણે પત્નીને બોલાવી કહ્યું, બિચારા આ અત્યંતોએ આવું ભોજન કદી કર્યું નથી, તો શ્રાદ્ધનું ભોજન તેમને આપો, એ બિચારા જમીને તૃપ્ત થશે. ભલે આપણે ત્યાં ઘણું અનાજ છે, એ બિચારાના બાળકો અને સ્ત્રીઓને પણ બોલાવો ને. મહારાજે બધાને બોલાવ્યા અને બ્રાહ્મણ માટે બનાવેલી રસોઈ ઢેઢને ખવડાવી દીધી. બીજી બાજુ બ્રાહ્મણોને આ વાતની ખબર પડી અને ચર્ચા થવા લાગી. એલા, આજ કોઈ એકનાથને ત્યાં જમવા જશો નહીં, કેમ? આપણે માટે બનાવેલી રસોઈ તેણે ઢેઢને ખવડાવી દીધી હોય નહીં. ખોટું કહેતો હોઉં તો પૂછો બીજાને, એમ? હસ તો, ત્યારે તો આજે કોઈએ શ્રાદ્ધમાં જવું જ નહીં. બ્રાહ્મણોએ ભોજન લેવાની ના પાડી. નાથ બહુ ચિંતામાં પડ્યા. તેમને ત્યાં શ્રીખંડ કરીને એક બહુ જ જૂનો નોકર હતો. લોકો કહે છે કે ભગવાન પોતે જ શ્રીખંડ તરીકે તેમને ત્યાં રહ્યા હતા. શ્રીખંડે કહ્યું, નાથ તમે જરાય મૂંઝાવમાં ક્ષુધાર્ત અત્યંજોને જમાડીને તમે ખરેખર પુણ્યનું કામ કર્યું છે. એ પુણ્યના કામથી સ્વર્ગમાં તમારા પિતૃઓ રાજી થયા છે અને આજ તેઓ જરૂર જમવા આવશે માટે પત્રાવરી નખાવો. શ્રીખંડના કહેવા પ્રમાણે પત્રાવરી નખાવાઈ. ભોજન પીરસાયું. થોડી વારમાં તો એક પછી એકનાથના અને પેલા બ્રાહ્મણોના પૂર્વજો આવી ભોજન લેવા લાગ્યા. પેલા બ્રાહ્મણોએ આ જોયું અને શરમાઈ ગયા. 18. મને કોને? હરિ સર્વત્ર છે? રાણિયા નામના ઢેડે પૂછ્યું. હા, કેમ ભાઈ? એકનાથે કહ્યું, તો આપ મારા પર એક કૃપા કરશો? બોલો ને ભાઈ, શું છે? આપ મારે ત્યાં એક વખત ભોજન લેવા પધારો. જરૂર. ક્યારે? કાલે જ. ખુશ થતો અત્યંત ચાલ્યો ગયો. એકનાથ ઢેડને ત્યાં ભોજન લેવા જવાના છે એ વાત ગામમાં ફેલાઈ ગઈ. બ્રાહ્મણોએ ઠરાવ કર્યો કે એકનાથ જે રસ્તેથી જવાના હોય તે રસ્તા વચ્ચે સૌએ બેસી જવું. બીજે દિવસે બ્રાહ્મણોની હઠ જામી. એકનાથ તેમની પરવા કર્યા વગર રાણિયાને ત્યાં ભોજન લેવા ગયા. પતિ પત્નીએ ભાવથી તેમની પૂજા કરી અને ભોજન પીરસ્યું. બ્રાહ્મણો ક્રોધથી બરવા લાગ્યા. ત્યાં તો ચમત્કાર થયો. બ્રાહ્મણોએ નાથને રાણિયાને ત્યાં ભોજન લેતા જોયા અને બરાબર એ જ વખતે એમને ઘરે દેવ મંદિરમાં પૂજા કરતા પણ જોયા. નાથની શક્તિ અવલૌકિક છે, અવલૌકિક છે કહેતા સૌ વિખરાઈ ગયા. એક બાઈને 1000 બ્રાહ્મણ જમાડવાની પ્રતિજ્ઞા હતી, પણ બિચારી ગરીબ હોવાથી પ્રતિજ્ઞા પૂરી કરી શકે તેમ નહોતી. કોઈએ કહ્યું, એકનાથ મહારાજને જમાડ એટલે 1000 બ્રાહ્મણ જમાડવા જેટલું થઈ જશે. બાઈએ એકનાથ મહારાજને વાત કરી. મહારાજે આમંત્રણ સ્વીકાર્યું. મહારાજના પુત્ર હરિ પંડિતને ખૂબ જ ગર્વ હતો કે પોતે સંસ્કૃતનો મહાવિદ્વાન પંડિત છે અને બાપાને તો સંસ્કૃત આવડતું પણ નથી. મહારાજે હરિ પંડિતને પણ જમવા સાથે લીધો. જમી રહ્યા પછી તેમણે હરિ પંડિતને કહ્યું, બેટા આ પતરારું ઉપાડીને ફેંકી દે. હરિ પંડિત જરા ખચકાયો, પણ પિતાની આજ્ઞા માની તેણે પતરારું ઉપાડ્યું. જેવું એક પતરારું ફેંકવા જાય છે ત્યાં તો નીચેથી બીજું જોયું, બીજું ફેંક્યું, ત્યાં ત્રીજું જોયું. એમ એક પછી એક 1000 પતરાવરી તેણે ફેંકી. ત્યારથી તેનો ગર્વ ટરી ગયો અને પિતાના જ્ઞાન પ્રત્યે માન ઉત્પન્ન થયું. બાઈને 1000 બ્રાહ્મણ જમાડવાનો સંતોષ થયો. 20. પિતાની આજ્ઞા માની નાનક બીજાનું ખેતર સંભાળતા હતા, છતાંય તેમનું મન તો પ્રભુ પ્રત્યે જ હતું. વગડામાં ગાયો ચરાવતા ગોવારોને જોઈ નાનકે આવકાર આપ્યો, આવો ભાઈ આવો. ગોવારો એકઠા થયા અને નાનક તેમને ઉપદેશ આપવા લાગ્યા. ઉપદેશવાણી સાંભળવામાં ગોવારો એક ચિત્ત બની ગયા, ગાયોની સંભાળ રાખવાનું ભૂલી ગયા. ગાયો તો ખેતરનો પાક ચરવા લાગી. ખેતરના માલિક દોડતા આવ્યા, નાનક તથા ગોવારોને પકડ્યા, અમલદાર પાસે જઈ ફરિયાદ કરી, આ ગોવારોએ અમારું ખેતર ચરાવી નાખ્યું, અમને ઘણું નુકસાન કર્યું છે, અમે તદ્દન નિર્દોષ છીએ. ગોવારિયાઓએ કહ્યું, અમે બધા નાનક પાસે બેઠા હતા, તેમણે જ અમને બોલાવ્યા હતા. સાચી વાત છે નાનક? અમલદારે પૂછ્યું. હા સાચી વાત છે, તો તને શિક્ષા કરવી પડશે. પણ શા માટે? ખેતરોમાં નુકસાન થયું છે એ માટે. તમે એકવાર ખેતરમાં જઈ તપાસ તો કરો કે ખરેખર નુકસાન થયું છે કે નહીં. ખેડૂત અમલદાર સાથે ખેતરમાં તપાસ કરવા ગયો, જોયું તો પાકને કંઈ નુકસાન નહોતું થયું. સૌ શરમાયા અને નાનકની માફી માંગવા લાગ્યા. 21. નાનકની ઉદાર વૃત્તિથી કંટારી તેમના પિતાએ તેમને તેમના બનેવી જયરામ શેઠને ત્યાં મોકલી આપ્યા. જયરામ શેઠે તેમને નવાબને ત્યાં મોદીખાનામાં નોકરી અપાવી. અહીં પણ કોઠીમાં અનાજ પડેલું જોઈ તેમનાથી ન રહેવાયું. ગરીબ ગુરબાઓ માટે સદાવ્રત ચાલુ કર્યું. હજારો મનુષ્યોએ નાનકની જય પોકારી. નવાબને થયું, નાનક રાજ્યનો નાનો નોકર અને તેની આટલી બધી વાહવા કેમ બોલાવે છે? ખટપટિયાઓએ કાન ભંભેર્યા. નાનક કોઠારમાંથી બધું અનાજ લોકોને મફત આપી દે છે અને આપને નુકસાન પહોંચાડે છે. નવાબે ચોપડાઓની તપાસ કરવાનો હુકમ કર્યો. કોઠાર જોવાયો, હિસાબ તપાસ્યા, પણ નવાબને કાંઈ નુકસાન નહોતું થયું. ઉલટા નવાબના ચોપડે નાનકના થોડાક રૂપિયા પણ જમા હતા. ખટપટિયાઓના હાથ હેઠા પડ્યા. નાનકે નોકરી છોડી દીધી. 22. સંધ્યાનો સમય હતો. સ્વામી અખંડાનંદ એલિસ બ્રિજ પરથી પસાર થતા હતા. એક ગુંડાને સ્વામીજીની મસ્કરી કરવાનું મન થયું. સ્વામીજીની પાછળ જઈ તેણે જાણી જોઈને ધક્કો માર્યો. સ્વામીજી તરત જ પાછા ફર્યા. ધક્કો મારનાર ગુંડાનું કાંડું પકડ્યું અને જોરથી કહ્યું, હવે છોડાવ આને. ગુંડો ઢીલો પડી ગયો અને ડિરેક્ટથી બોલ્યો, માફ કરો મહારાજ, મારી ભૂલ થઈ ગઈ. સ્વામીજીએ કાંડું છોડી દીધું અને કહ્યું, હું તો સાધુ છું, બદલો લેવો મને ન શોભે, જા પ્રભુ તને સદબુદ્ધિ આપે. ગુંડો તરત જ પલાયન થઈ ગયો. સંત હરિદાસ પાસે તેમનો એક શિષ્ય આવ્યો. શિષ્ય પાસે એક અમૂલ્ય વસ્તુ હતી, હજારો માઇલ સુધી સુગંધ ફેલાઈ જાય એવી મામૂલી અત્યારની એક નાનકડી શીશી. તેણે અતિ ઉમંગથી હરિદાસજીને ચરણે એ શીશી ધરી. હરિદાસજીએ આંખ ઉગાડી શીશી જોઈ. શિષ્ય અત્તરની પ્રશંસા કરવા લાગ્યો, મહારાજ એમાંનું અત્તર ક્યાંય મળવું મુશ્કેલ છે. સાધુએ તેની સામે જોયું, મહા મુશ્કેલીથી એ પ્રાપ્ત કર્યું છે. શિષ્ય બોલે જતો હતો, સાધુ મૌન હતા. અને એનો પરમાર્થ તો જુઓ. હરિદાસજીએ શિષ્ય હાથમાં લીધી, બૂચ ઉગાડ્યો. બીજી જ ક્ષણે શિષ્યને રેતી પર ઠાલાવતા બોલ્યા, ખરેખર આ તો અદ્ભુત છે. ભક્તજન જોઈ રહ્યો, ખિન્ન હૃદયે મંદિરમાં દર્શનાર્થે ગયો. પણ અજ્યાબ જાણે ઢોળાયેલા અત્તરની સુગંધ કનૈયાની મૂર્તિ પરથી આવવા લાગી. એ જ અત્તર, એ જ સુગંધ, એ જ પમરાટ. હરિદાસજીના સાધુપણાનો વિચાર કરતો તે મૂર્તિ સામે એકીટસે જોઈ રહ્યો. 24 એ હંસ મારો છે, આપી દે. નહીં, એ મારો છે, કહું છું આપી દે. મેં તેને તીરથી પાડ્યો છે, નહીં આપું. વાત વધી પડી. બંને દરબારમાં આવ્યા, બધી વાત કરી. સિદ્ધાર્થ બાગમાં આનંદ મગ્ન બેઠા હતા. એટલામાં દેવદત્તે આકાશ માર્ગે ઉડતા હંસને તીર માર્યું. સિદ્ધાર્થે દયાથી હંસને પંપારીને તીર ખેંચી કાઢ્યું. હંસનો જીવ બચી ગયો. દેવદત્તે કહ્યું, મારા તીરથી હંસ પડ્યો છે, માટે હંસ મારો છે. સિદ્ધાર્થે કહ્યું, દયાથી મેં હંસને બચાવ્યો છે, માટે એ મારો છે. કેટલાકે દેવદત્તનો પક્ષ લીધો, કેટલાકે સિદ્ધાર્થનો પક્ષ લીધો. કોઈએ કહ્યું, હંસ દેવદત્તને મળવો જોઈએ. કોઈએ કહ્યું, હંસ સિદ્ધાર્થનો છે. ઘણી ચર્ચા થઈ, કંઈ નિર્ણય ન આવ્યો. સભાને છેડે એક વૃદ્ધ ઋષિ બેઠા હતા. એકાએક ઊભા થઈ કહ્યું, જીવનની જો કંઈ પણ કિંમત હોય તો હંસનો મારવાનો જેણે પ્રયત્ન કર્યો છે, તેના કરતાં તેને બચાવવાનો પ્રયત્ન જેણે કર્યો છે, તેનો હક વધારે છે. કહીને ઋષિ ચાલતા થયા. હંસ સિદ્ધાર્થને મળ્યો. એ સિદ્ધાર્થ પોતે જ ભગવાન બુદ્ધ. 25 વનવાસ કરતા સતી દ્રૌપદીના મુખ પર એકાએક ખિન્નતા આવી ગઈ. બાજુમાં જ ધર્મરાજ યુધિષ્ઠિર બેઠા હતા. તેમનાથી આ ફેરફાર અજાણ્યો ન રહ્યો. તેમણે પૂછ્યું, સતી, કેમ વદન એકાએક ખિન્ન બની ગયું? કંઈ નથી નાથ, કંઈક તો જરૂર છે, યુધિષ્ઠિરે આગ્રહ કર્યો. દ્રૌપદીએ કહ્યું, મહારાજ, મને વિચાર આવે છે કે આપ દિન રાત ધર્મ જ કરતા રહો છો, છતાં આ ઘોર જંગલમાં ભાઈઓની સાથે અપાર સંકટો અને દુઃખો સહન કરવા પડે છે, હશે. અને આ કૌરવો નિરંતર અધર્મ જ કર્યા કરે છે, છતાં તેઓ આનંદથી હસ્તિનાપુરમાં રાજ્ય કરે છે. આમ ધર્મથી ચાલવાનું ફળ જો દુઃખ જ હોય તો બીજાઓ ધર્મનું આચરણ કેવી રીતે કરશે? યુધિષ્ઠિરે માર્મિક હાસ્ય કરતા કહ્યું, સતી, હું તો ધર્મચરામી શુશ્રોણી ન ધર્મ ફલકારણમ ધર્મ વાણિજ્ય કે હિનો જદન્યો ધર્મવાદી નામ. હું ધર્મનું આચરણ કરું છું તે તેનું ફળ મેળવવા માટે નહીં, પણ મારું કર્તવ્ય પૂરું કરવા માટે જ કરું છું. જે માણસ ધર્મ કરવાથી સારું ફળ મળશે એવી લાલચથી ધર્મનું આચરણ કરે છે તે ધર્મ કરતો જ નથી, એ તો વેપાર થયો ગણાયો. ધર્મને ક્ષુદ્ર ફળની લાલચમાં વેચવા જેવું થયું. ધર્મ પોતે જ ધર્મના આચરણનું ફળ છે. દ્રૌપદીની સમજમાં તે દિવસે ધર્મનું ખરું રહસ્ય આવ્યું. 26 નિસ્પૃહી નાગ મહાશયે જ્યારે એક ધનવાનને રોગમુક્ત કર્યો ત્યારે ખુશી થઈ. એ શ્રીમંત તેમને પુષ્કળ પૈસા આપવા લાગ્યો, પણ નાગ મહાશયે તેમાંથી માત્ર 20 જ રૂપિયા લઈ ચાલતી પકડી. તું તો મૂર્ખ છો મૂર્ખ. નાગ મહાશયને ઘરમાં દાખલ થતાં જ તેમના પિતાએ કહ્યું, કેમ પિતાજી? નાગ મહાશયે નમ્રતાથી પૂછ્યું, કેમ શું, શા માટે હાથે કરીને પૈસા ગુમાવ્યા? માત્ર 20 જ રૂપિયા લઈને ચાલ્યો આવ્યો. પિતાજી, આપે જ મને ધર્મપરાયણ થવાનો ઉપદેશ નથી આપ્યો? તે શું છે? હું જાણું છું કે મારી દવાની કિંમત 6 રૂપિયા છે અને મારી 7 દિવસની મહેનતના 14 રૂપિયા થાય. એમ ગણીને મેં 20 રૂપિયા લીધા. એથી વધારે લઉં તો અધર્મ ન ગણાય? પિતાજી નિરુત્તર બની ગયા. 27 એક બ્રાહ્મણને પૈસાની જરૂર પડી. મહારાજ એકનાથના નિંદકોએ કહ્યું, તું એકનાથને ગુસ્સે કરે તો અમે તને પૈસા આપીએ. જરૂર, કોઈને ગુસ્સે કરવો એમાં તે કંઈ મોટી વાત હતી? એમ વિચારી બ્રાહ્મણ એકનાથને ઘરે ગયો. કહ્યું, આજ હું અહીં જમીશ. અહોભાગ્ય અમારા, કંઈ એકનાથ મહારાજે ગિરજાભાઈને રસોઈ કરવા કહ્યું. રસોઈ થઈ ગઈ, પાટલા નાખ્યા, બંને જમવા બેઠા. જ્યારે ગિરજાભાઈ પીરસવા આવ્યા ત્યારે બ્રાહ્મણ એકાએક છલાંગ મારીને એમના પર બેસી ગયો. જોજે, હં, બિચારો બ્રાહ્મણ પડી ન જાય. એકનાથ જરાય ગુસ્સો કર્યા વગર બોલ્યા. ગિરજાભાઈએ એટલી જ શાંતિથી કહ્યું, આપણા પુત્ર હરિ પંડિતને આમ બેસાડી મને કામ કરવાની ટેવ છે, એટલે એની ચિંતા ન કરો. આ બ્રાહ્મણ પણ મારો બાળક જ છે ને. બ્રાહ્મણના આશ્ચર્યનો પાર ન રહ્યો, તે રડવા લાગ્યો. વારંવાર નાથને પગે પડી ક્ષમા યાચવા લાગ્યો. નાથે શાંતિના વચનો કહી જમાડીને વિદાય કર્યો. 28. નાગ મહાશય ડૉક્ટર બન્યા, પણ એ પરોપકારી જીવ જ્યાં જાય ત્યાં સેવાની તક શોધી કાઢતા. શિયાળાના દિવસો હતા, ટાઢ કહે મારું કામ. કલરવ કરતા પંખીઓ પણ ઠંડીથી ત્રાસી એકબીજાની હોંફમાં ભરાયા હતા. એવે વખતે નાગ મહાશય એક ગરીબ દર્દીની તપાસ કરવા ગયા. દર્દીને તપાસ્યો, તેની સ્થિતિ ગંભીર લાગી. 3-4 કલાક એ તો ત્યાં બેસી રહ્યા અને દર્દીની ખૂબ સારવાર કરી. રોગી પાસે એકમાત્ર તૂટેલી કામરી હતી. ભાઈ, તારી પાસે બીજું કાંઈ ઓઢવાનું નથી? દર્દીનું ચું જોઈ ગયો. આ લે ભાઈ, આ કામરી ઓઢી લે. કંઈ નાગ મહાશયે પોતાના શરીર પર રોઢેલી કામરી કાઢી આપી અને ઘેર ગયા. થોડા જ દિવસમાં દર્દી સારો થઈ ગયો. તે નાગ મહાશયનો અનન્ય ઉપાસક બની ગયો. 29. વિશ્વામિત્ર બ્રહ્મ ઋષિ બન્યા, પરંતુ ઋષિ વસિષ્ઠ તેમને બ્રહ્મર્ષિ તરીકે સ્વીકારવા તૈયાર નહોતા. છતાં તેમને વિશ્વામિત્ર પ્રત્યે કદી દ્વેષ નહોતો. વિશ્વામિત્રને તેમના પ્રત્યે ખૂબ ક્રોધ ચડતો, પણ ઋષિ વસિષ્ઠના બ્રહ્મ તેજ આગળ તે નિરુપાય હતા. છેવટે વિશ્વામિત્રે ગુરુ વસિષ્ઠને મારી નાખવાનો વિચાર કર્યો. એક રાત્રે કોઈને ખબર ન પડે તેમ વિશ્વામિત્ર છુપાતા છુપાતા ગુરુ વસિષ્ઠની ઝૂંપડીએ આવ્યા. અંદર કંઈ વાતચીત થતી હતી. વિશ્વામિત્રને થયું, વસિષ્ઠ હજુ જાગતા હશે, તેમના સૂઈ જવાની રાહ જોઈ એ તો એક બાજુ છુપાઈને બેસી ગયા. ધ્યાનથી અંદર થતી વાતચીત સાંભળવા લાગ્યા. ધીરે ધીરે અવાજ આવતો હતો. વસિષ્ઠ ઋષિને તેમની પત્ની પૂછતા હતા, આવી સુંદર ચાંદની રાતમાં કોઈ તપ કરતું હશે? જરૂર, વસિષ્ઠે કહ્યું. કોણ? કોઈ ભાગ્યશાળી જ હોય. કોણ હશે એવું ભાગ્યશાળી? વસિષ્ઠે કહ્યું, આવી સુંદર ચાંદની રાતમાં માત્ર એક જ તપસ્વી ભગવાનને સંતુષ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યો હશે. એના જેવો બીજો કોણ ભાગ્યશાળી હોય? એ છે વિશ્વામિત્ર. વિશ્વામિત્રના હાથમાંથી છરી પડી ગઈ. આવા એકાંતમાં શત્રુની પ્રશંસા કરનાર મહાપુરુષનો દ્વેષ કરવા માટે તેમના હૃદયમાં પશ્ચાતાપ થયો. અંદર જઈ મહર્ષિના ચરણોમાં નમી પડ્યા. વસિષ્ઠે તેમને હૃદય સાથે ચાપી તેમને બ્રહ્મર્ષિપણાનો સ્વીકાર કર્યો. 30. સરસ્વતી નદીના કિનારા પર ઋષિઓની પરિષદ મળી હતી. એકાએક કોઈએ પ્રશ્ન મૂક્યો, બ્રહ્મા મહેશ અને વિષ્ણુ એ ત્રણમાં મોટું કોણ? સૌ વિચારમાં પડી ગયા, એ ત્રણમાં કોણ મોટું હોય? પ્રશ્ન વિકટ હતો, કોઈને જલ્દી ઉત્તર મળે તેમ ન હતું. કોઈએ બ્રહ્માને મોટા ગણ્યા, કારણ કે તે જગતના સર્જનહાર છે. કોઈએ કહ્યું, વિષ્ણુ મોટા છે, કારણ કે તે જગતના પાલક છે. તો કોઈએ મહેશને મોટા ગણ્યા, કારણ કે સર્જનહાર જેટલું જ મહત્વનું કામ સંહારકનું છે. તો પછી શ્રેષ્ઠ કોણ? કલાકોની ચર્ચાને અંતે કાંઈ જ સમાધાન ન થયું. છેવટે ભૃગુ ઋષિને આ વાતનું નિરાકરણ કરવા સૌએ ચૂંટી કાઢ્યા. ભૃગુ ઋષિ સૌ પ્રથમ પોતાના પિતા બ્રહ્મા પાસે ગયા. તેમણે બ્રહ્માને નમસ્કાર પણ ન કર્યા અને તેમની સ્તુતિ પણ ન કરી. બ્રહ્માજીને પુત્રની આવી વર્તણૂક પર ક્રોધ ચડ્યો, પરંતુ પોતાનો પુત્ર સમજીને તેને ક્ષમા આપી અને પોતાના ક્રોધને દબાવી દીધો. ત્યાંથી નીકળી ભૃગુ પોતાના મોટા ભાઈ મહેશને મળવા કૈલાશ પર ગયા. પોતાના નાના ભાઈ ભૃગુને મળવા આવતા જોઈ મહેશ તેને ભેટવા આગળ આવ્યા, પણ ભૃગુ ઋષિએ કહ્યું, તું અઘોરી છે એટલે મને ભેટતો નહીં. મહેશ ક્રોધ ચડ્યો, ત્રિશુલ ઉપાડી ભૃગુને મારવા દોડ્યા. છેવટે પાર્વતીજી વચ્ચે પડ્યા અને શિવજીના ક્રોધને શાંત પાડ્યો. ત્યાંથી ભૃગુ ઋષિ વિષ્ણુ ભગવાનના વૈકુંઠમાં પહોંચ્યા. એ વખતે ભગવાન વિષ્ણુ સૂતા હતા. લક્ષ્મીજી પવન નાખી રહ્યા હતા. ભૃગુ ઋષિએ અંદર દાખલ થતાં જ તેમની છાતી પર લાત મારી. ભગવાન સૈયા પરથી ઊભા થઈ ગયા. તેમણે ભૃગુ ઋષિને નમસ્કાર કર્યા, બોલ્યા, ભગવાન આવો બેસો, તમારા આવવાની મને ખબર નહોતી એટલે હું તમારું સ્વાગત નથી કરી શક્યો, તો ક્ષમા કરજો. મારી વ્રજ્ર જેવી છાતીથી તમારા કોમર પગને કંઈ ઈજા તો નથી થઈ ને? એમ કહી વિષ્ણુ ભગવાન ભૃગુ ઋષિના ચરણ દબાવવા લાગ્યા. કેટલાક વખત પછી મહર્ષિ ભૃગુ ઋષિઓ પાસે પહોંચ્યા, પોતાની સર્વ વાત કહી. બધાએ એક જ સ્વરે ઉચ્ચાર કર્યો, ભગવાન વિષ્ણુ શ્રેષ્ઠ છે. 31. શૌરી નગરમાં એક ભવ્ય મંદિર હતું. મહાત્મા ઉત્તુંગજી એ મંદિરમાં રહેતા હતા. એક દિવસ કણિક નામનો એક ડાકુ એ મંદિર પાસેથી નીકળ્યો. રાતનો વખત હતો. મંદિરના શિખર પર સુવર્ણ કળશ જોઈ ડાકુને વિચાર આવ્યો કે મંદિરની અંદર તો આનાથી પણ વિશેષ ધન હશે. મંદિરને લૂંટવા એ ધીરેથી અંદર ગયો. જોયું તો મહાત્માજી ઉત્તુંગ ધ્યાન ધરી બેઠા હતા. ડાકુએ તેમને મારી નાખવા વિચાર કર્યો. તલવાર ખેંચી તેની પાસે ઊભો રહ્યો, પણ ઉત્તુંગનું ધ્યાન ન છૂટ્યું. કણિકે મુનિને ધક્કો મારી નીચે નાખી દીધા અને એમની છાતી પર ચડી બેઠો. ઉત્તંગજીએ આંખો ખોલી અને કણિકની સામે જોયું. તેઓ ન ડર્યા કે ન ક્રોધ કર્યો. તેમની આંખોમાં એવું તેજ હતું કે ડાકુ જરા ડર્યો, છાતી પરથી ઊભો થઈ ગયો અને તેમની સામે એકીટસ્ય જોવા લાગ્યો. મુનિએ શાંત શબ્દોમાં કહ્યું, ભાઈ તું મને નિર અપરાધીને શા માટે મારવા માંગે છે? મેં તારું શું બગાડ્યું છે? તારે પૈસા જોઈએ છે તો જે જોઈએ તે લઈ જા, હું ક્યાં તારી વચ્ચે આવું છું. મુનિની વાણીનો પ્રભાવ એટલો બધો પડ્યો કે ડાકુ પશ્ચાતાપ કરવા લાગ્યો. મુનિના ચરણમાં પડી વારંવાર ક્ષમા માંગવા લાગ્યો. 32. આરુણી બેટા, આરુણી. શિષ્યને બૂમ પાડતા ગુરુ આરુણીને શોધવા લાગ્યા, પણ શિષ્યનો ક્યાંય પત્તો નહોતો. શિષ્યની ઝૂંપડી જોઈ, ગાયનો કોઠ જોયો અને ભોજનગૃહ પણ જોઈ વર્યા. છેવટે સાંજે પ્રાર્થના સમયે જ્યારે બધા શિષ્યો ભેગા થયા ત્યારે ગુરુએ પૂછ્યું, આરુણી ક્યાં છે? એક શિષ્યએ કહ્યું, ગુરુદેવ તમે તેને સવારના ખેતરમાં પાર બાંધવા મોકલ્યો છે ને? અરે સવારનો ગયેલો હજુ નથી આવ્યો? ચાલો આપણે તપાસ કરીએ, આ તો વળી આખો દિવસ વરસાદ પડ્યો છે. શિષ્યોને લઈ ગુરુ આરુણીને શોધવા નીકળ્યા, તોય આરુણી ક્યાંય દેખાતો નથી. ખેતરમાં જઈ ગુરુએ ફરી બૂમ પાડી, બેટા આરુણી. ગુરુદેવ હું અહીંયા છું. અવાજની દિશામાં બધા ગયા. જોયું તો ખેતરના કિનારા પર પાણી વહેવાની જગ્યાએ આરુણી આડો પડ્યો હતો. બેટા ઊભો થા, શું કરે છે? આરુણી ઊભો થયો. તેણે કહ્યું, ગુરુદેવ તમે કહ્યું હતું ને કે ખેતરનું પાણી રોકીને જ રાખજે. હા પણ તેનું શું છે? મેં પાણી રોકવા પાર બાંધી પણ પાણી જોરથી વહેતું હતું, એટલે કે મેં પાર રહેતી નહોતી. છેવટે હું જ પારની જગ્યાએ સૂઈ ગયો. ગુરુનું હૃદય ભરાઈ આવ્યું. શિષ્યને છાતી સરસો દાબી તેણે કહ્યું, બેટા ધન્ય છે તારી ગુરુભક્તિને. અને ગુરુએ આશીર્વાદ આપ્યો, તમે ભણ્યા વિના જ બધી વિદ્યા આવડી જશે. ત્યારથી આરુણી મટી મુનિ ઉદ્દાલકના નામે ઉપનિષદમાં પ્રસિદ્ધ થયા. 33. સ્વામી શ્રદ્ધાનંદજી જનસમૂહ સમક્ષ પ્રવચન કરી રહ્યા હતા. પ્રવચન પૂરું થયું, સૌ ઉઠીને સ્વામીને વંદન કરવા લાગ્યા. પ્રસાદ લઈ સૌ જતા હતા. એવામાં એક ભાવિક આવ્યો, સ્વામીજીને વંદન કર્યું અને એક બાજુ ઊભો રહ્યો. સૌ કોઈ ચાલ્યું ગયું, છતાં પેલો તો હજુ ઊભો જ છે. સ્વામીજીની નજર પડી. તેમણે પૂછ્યું, કેમ ભાઈ, તું કેમ ઊભો છે? સ્વામીજી, એક પ્રશ્ન પૂછું તો ખરાબ તો નહીં લાગે? ના ભાઈ, અમારે વળી સારું શું અને ખરાબ શું? જેમ હું દરરોજ આપના પ્રવચનમાં આવું છું, તેમ બીજા સાધુ સંતોના પ્રવચનમાં પણ જાઉં છું. એ તો ઘણું જ સારું કહેવાય, સ્વામીજીએ કહ્યું. પણ મને વારંવાર એક પ્રશ્ન મૂંઝવે છે, શું? જગતમાં આટલા બધા સાધુ સંતો રાત દિવસ ધર્મનો પ્રચાર કરે છે, છતાં જગતમાં કેમ કંઈ સુધારો થતો નથી? અને જો સુધારો થતો જ ન હોય તો પછી આટલા બધા સાધુ સંતો અને તેમના ઉપદેશની જરૂર પણ શું છે? સ્વામીજી જરાક હસ્યા. ભાવિકના ખભા પર હાથ મૂકી વાલપૂર્વક કહ્યું, ભાઈ, આટલા સાધુ સંતો આટલો સદઉપદેશ આપે છે, છતાં જગતમાં કંઈ સુધારો નથી થતો અને બગડતું જ જાય છે, ખરી વાત? હા સ્વામીજી, તો પછી સાધુ સંતોનું અસ્તિત્વ જ ન હોય તો જગતનું શું થાય? ભાવિકના હૃદયમાં નવું જ્ઞાન પ્રાપ્ત થયું કે નીતિનું જે કંઈ તત્વ ટકી રહ્યું છે તેની સંપૂર્ણ યશ આવા નિસ્વાર્થી મહાપુરુષોને ફારે જ જાય છે. પ્રસાદ લઈ ભાવિક ચાલ્યો ગયો. 34. સૌરાષ્ટ્રમાં દમા ભગતની સારી નામના હતી. કોઈ ભૂખ્યો, કોઈ તરસ્યો, કોઈ અભયાગત કે કોઈ દુઃખી એમના દરવાજેથી પાછો ફરતો નહીં. પછી ભલે મેઘલી અંધારી રાત હોય કે ઉજરો દિવસ હોય, કાણું હોય કે અસુર હોય. એક દિવસ સાંજને સમયે એક વૃદ્ધ સંન્યાસી ભક્ત દામોદરના દ્વાર પાસે આવીને ઊભો રહ્યો. અરે, છે કોઈ ઘરમાં? પધારો ભાઈ, અંદર આવો, કહેતા દામોદર ભગત સંન્યાસીને લેવા આગળ દોડી ગયા. સંન્યાસીને પોતાના ઘરે લઈ ગયા. એક બાજુ આસન આપ્યું, પણ દામોદરનું હૃદય ફફડી ઉઠ્યું. આખું શહેર આજ એ ભિક્ષા માટે ફરી વર્યો હતો, પણ તેને કંઈ મળ્યું નહોતું. ભક્ત પત્નીથી એ વાત અજાણી નહોતી. તેણે ભગતને અંદર બોલાવ્યા. ભગતે કહ્યું, હવે શું થશે? પત્ની પણ વિચારમાં પડી. ઘરમાં વેચવા જેવું કોઈ વાસણ નહોતું, કોઈ વસ્ત્ર નહોતું. શું અતિથિ એમને એમ જશે? ભગતના મુખ પર દુઃખ હતું, ચિંતા હતી. પત્નીને વિચાર સૂજ્યો, નાથ, ચિંતા ન કરો, હાલો મારા વાળ કાપી નાખો, મજાના રેશમ જેવા છે, તેની દોરી વણી દઉં, તે વેચીને જે મળે તેમાંથી સંન્યાસી માટે સીધું લેતા આવો. દામોદર અજામ પાસે જઈ કાતર લઈ આવ્યો. એક પછી એક લટ કાપતો હતો. તેના હૃદયમાં પણ જાણે કોઈ કાપ મૂકતું હતું, પણ તે નિરુપાય હતો. વાલાને ગમ્યું તે ખરું, એ જ એના મનમાં રટણ હતું. હોંશે હોંશે પત્નીએ મજાની દોરી વણી, ભગતે ગામમાં જઈ વેચી નાખી અને સંન્યાસી માટે સીધું લાવ્યો. પત્નીએ સુંદર રસોઈ બનાવી. અતિથિએ સ્નેહભાવ ઝીલતા ઝીલતા પાતાળ સાફ કરી નાખી. તૃપ્તિનો ઓળકાર ખાધો. જાણે ભગતના દુઃખની પૂર્ણાહુતિ ન હોય ભાઈ આજ તો રાત પડી ગઈ છે એટલે હું અહીં જ રહીશ, સંન્યાસીએ કહ્યું. ઘણી જ ખુશીથી આપના સમાગમનો લાભ મને ક્યાંથી મળે? મોડી રાત સુધી ભજન કરતાં કરતાં ભગત અને સંન્યાસી પોઢી ગયા. સવાર થયું, ભગતે ઉઠીને જોયું તો જાણે કૌતુક થયું. સ્ત્રીના મસ્તક પર સંપૂર્ણ વાળ હતા, આભૂષણ અને સુંદર વસ્ત્રો હતા. ઝૂંપડી જાણે બદલાઈ ગઈ અને પેલા સંન્યાસી એનો પત્તો જ ન મળે. ભક્ત હૃદય ભગવાનને ઓળખી ગયું. એ ચીસ પાડી ઉઠ્યો, નાથ મને છેતર્યો, મને ખબર પણ ન દીધી. મારા પ્રભુ, મારે આ ન ખપે, મારે તો તારી સેવા જોઈએ છીએ. લઈ લે આ બધું પાછું, લઈ લે. ભગતની આંખમાંથી ચોંધાર આંસુ વહેતા હતા.